प्रभु सर आयो आनंद दाई, प्रगट प्रभु ने खुशियां बहाई। अब सर आयो आनंद दाई, प्रगट प्रभु ने खुशियां बहाई। धन्य धन्य हुए हम भारी, मिल सर्वोपरि सुखकारी। स्वामी नारायण
स्वामी महाराज नी आवी भव्य मारा वाला नी वधामणी बदल एक बार जोरदार तालियों ना गड़गड़ाट करिए। पधारो पधारो वाला वाला महाराज राजा धीराज, तमे आजे 21मी સ્વામિનારાયણ સત્સંગ શિબિરના શુભારંભમાં અલૌકિક સંભારણું આપી દીધું। જેમ મહારાજ 200 વર્ષ પહેલા પ્રગટ હતા ત્યારે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો મારા વાલાની વધામણીમાં એની પધરામણીમાં એ ઝાંઝર બાંધી નુપુર પહેરી અને ઝુમક ઝુમક ખરેખર અલૌકિક એક દર્શન થાય કાયમ યાદ રહી જાય એવું કરતા આજે વાલા વાલા ગુરુજીએ અદભુત એવું આયોજન કર્યું। રાજા ધીરાજને લઈને સૌ કરતાલ સાથે ઘૂંઘરું બાંધી હાર પહેરી અને વાલા મુક્ત સંતો પધાર્યા। બહુ જ આનંદ થયો, ન ભૂલાય એવું આ સુંદર મજાનું દ્રશ્ય થયું। હવે સૌથી પહેલા વાલા ગુરુજીને પ્રાર્થના કરીશ કે આપણા ફર્સ્ટ નંબરના રણી ધણી શિબિરાર્થી વાલા વાલા મહારાજને આપ બિલ્લો અર્પણ કરશો, આપણે તાળીઓના ગડગડાટથી એ વિધિને વધાવીશું। બોલો હરિકૃષ્ણ મહારાજની। પરમ પૂજ્યપાદ ગુરુજી એમની સાથે આ શિબિરના યજમાન શ્રી કરશન કાકા અને અનિલભાઈ આ દીપ પ્રાગટ્ય માટે જોડાશે। અને હવે દીપ પ્રાગટ્ય બોલો સ્વામિનારાયણ ભગવાન।
જગત્યાં જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા। પ્રભુ વાંધો પર જોડી ચરણે શીષ ધરાથી, ચરણે શીષ ધરાથી સુખનાથા તોડી અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધિ વાલે કરુણા બહુ કીધિ। મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ। જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી। સદગુરુ સ્વામી ત્યારે રાય કહે રાજી છે, માગો માન માન્યું અમે દઈએ। ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે માંગીએ વળી તમારે વિશે જીવન। નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ। સતસંગી જે તમારા કાવે, તેનો કે દિયા ભાવન આવે।
ભવ સંભવ ભીતિ ભેદનમ, सुख संपत करुणा निकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वकारण कारणाय अवतारिणे श्री स्वामी नारायणाय नमो महासमर्थाय रूपनिधानाय श्री घनश्याम महाराजाय नमो नमः। वन विचरणकारिणे महातपस्वी श्री नीलकंठवर्णि राजाय नमो नमः। सदानंददायिने आनंदघन मूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः। साधु सेवा परायणाय श्री सर्जुदासाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद मुने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने नमो नमः। श्री ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री शतानंद मुनि ने स्वरूपानंद स्वामी ने भाई रामदास स्वामी ने भाई आत्मानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद मुनि आधारानंद स्वामी ने मम गुरु सर राधारमण स्वामी ने नमो नमः। सर्वे धामस्य मुक्तेभ्य प्रकट संत भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2068 आसवद 12-13 छे। आज तारीख 11-11-2012 अने रविवार छे। तीर्थधाम कुंडलमां उतावली नदीना किनारा उपर आ शुभ श्री स्वामीनारायण सत्संग शिबिर 21मानो प्रारंभ थाई छे। एक कीर्तन गानथी शिबिरनो प्रारंभ करीशुं। સૌ વાલા ભક્તો શ્રી હરિની પ્રાર્થના કરતું, સ્તુતિ કરતું, ભાવ વ્યક્ત કરતું આ ભજન ભાવથી ગાય પ્રાણ પ્યારા મહારાજમાં આપણે હેત કરવા માટે, ભગવાનને આપણો આત્મા અર્પણ કરવા માટે આ શિબિરનું આયોજન આપણે રાખ્યું છે। આપણો આત્મા ભગવાનમાં જોડાય એટલા માટે આટલો બધો દાખલો કરીએ છીએ, અને જો આ દાખલો જ ભગવાન શ્રીહરિમાં આપણો આત્મા જોડાવા ન દે તો ઘેટા લાવ્યા ઊન માટે અને ઊન ઘેટા ખાઈ ગયા એના જેવું થાય. માટે પહેલી ભલામણ હું મને કરું છું કે આ બધું હે જ્ઞાન જીવન તું શા માટે કરે છો? જો ભગવાન અખંડ તને ન સાંભળે તો આ બધું તારું ધૂળ માગ્યું. બીજો મારો અનુરોધ છે આ સંતોને, એમાં મોટેરાને પહેલો ને પછી નાનાને અને પછી પાર્ષદોને બધાને અને તમને હરિભક્તોને, કે આપણે આ જે કંઈ કરી રહ્યા છીએ તે આપણો આત્મા પરમાત્માના સ્વરૂપમાં અખંડ જોડાય એટલા માટે જ કરીએ છીએ. માટે દરેક સંતો ખાસ ધ્યાન રાખે, હરિભક્તો પછી રાખશે, આપણે રાખશું ને ધ્યાન સાધુઓ એટલે પાછળ એની મેળ હરખું થાય. માટે આઠે આઠ દિવસ જેટલું ભગવાનમાં હેત વધે, જેટલું ભગવાનનું મહાત્મ્ય વધે, જેટલું ભગવાનમાં જોડાવાય એટલું હવે જોડાઈ લેવાનું છે, હેત કરી લેવાનું છે, કમાણી કરી લેવાની છે. આવો મોકો વારે વારે મળે નહીં, આવો લાભ વારે વારે મળે નહીં. ભગવાનની બહુ કૃપા હોય ત્યારે આ બધું થાય. આ શિબિરના યજમાન મૂળ કચ્છ દેશના ઇન્દોર નિવાસી અનિલભાઈ કરશનભાઈ પટેલ, પિતા પુત્ર કરશનભાઈ અને અનિલભાઈને દીકરો પાર્થ અને એમનો આખો પરિવાર ઇન્દોર સત્સંગ સમાજ ખરેખર ભાગ્યશાળી છે. કરશન કાકાએ અને અનિલભાઈએ આજથી 2 વર્ષ પહેલાં અગાઉ 40 લાખ જેટલા રૂપિયા શિબિર માટે મંદિરમાં જમા કરાવ્યા છે. ભાગ્યે જ આવા વિરલ પુરુષોથી આવું કામ થતું હોય છે. મેં તે દિવસે કહ્યું હતું કે યજમાનો 2 વર્ષ થઈ જાય પ્રોગ્રામ પતી ગયા એને તોય પણ પૈસા દેતા હોતા નથી, ને ઘણા યજમાનો તો એવા હોય છે કે પછી માંડી જ વાળે છે, હવે મોડું થઈ ગયું ને મંદિરમાં આમથી જરૂર નથી, પતી ગયું બધું. જ્યારે આ નિષ્ઠાવાન વિશ્વાસી ભલા ભોળા ભગવાનના ભક્ત કરશનભાઈ અનિલભાઈ એમણે ખૂબ મોટી આ સત્સંગની સેવા કરી છે, આપણે આપણા આત્માનું કલ્યાણ ન કરવું હોય તોય પણ આ યજમાનોની સદલક્ષ્મીને આપણે અહીં વાપરીએ છીએ, માટે એના કલ્યાણ હારું આપણે અખંડ ભગવાનમાં મન રાખવું જોઈએ. બીજા કોઈ વિચાર નહીં, આડોળું ધ્યાન નહીં, બીજું કોઈ તાન નહીં, પાછી વૃત્તિ વાળીને મહારાજના સ્વરૂપ સાથે એકાકાર વૃત્તિઓ રાખવી એવી મારી આપ સૌને ખાસ ભલામણ છે. આ રીતે આપણે રહેશું તો મહારાજ રાજી થશે, ભગવાનને ગમશે અને હવને ગમશે. આનાથી 12 વર્ષશું તો કોઈને નહીં ગમે. માટે ભાઈઓ ભાઈઓ બધા સાવધાન રહેજો, ખાસ સંતો સાવધાન રહે. આપણે આ બધું જે હેતુ માટે કરીએ છીએ તે હેતુ માટે જ થવું જોઈએ, આપણો હેતુ સિદ્ધ થવો જોઈએ. હો વાતની એક વાત, ક્યાંથી મળે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ, ક્યાંથી મળે એનું સ્મરણ, ક્યાંથી મળે એના દર્શન, ક્યાંથી એના સંતો ભક્તોનો લાભ, કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે આ બધું પ્રાપ્ત થતું હોય છે આપણને ખ્યાલ નથી. આપણા બધાનંદ સંતોએ અને એ વખતના દાદા ખાચર પર્વતભાઈ, મોટીબા કે લાડુબા કે કુંડલના રાયબામાં કે કરિયાણાના મીણબા કે ભોજના કેરા ગામના સદાબા, બધાએ રાત દિવસ શ્રીજી મહારાજના રોમે રોમનું ધ્યાન કર્યા કર્યું છે. આપણા સંપ્રદાયમાં ભગવાનની મૂર્તિનો એટલો બધો મહિમા છે, એટલો બધો મહિમા છે, એટલો બધો મહિમા છે કે એની તોલે બીજી કોઈ વાતને ક્યાંય ગણવામાં આવી જ નથી. મૂર્તિ મૂર્તિ મૂર્તિ. આપણે પણ વર્ષોથી મૂર્તિ 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 જ કર્યા કરીએ છીએ. વાલા ભક્તો, આ શિબિરમાં આવીને મૂર્તિ સંભાળવાનું આપણને સદભાગ્ય સાંપડ્યું છે એ નાની સોની વાત નથી. આવી શિબિર કરાવવાનું જેના સદભાગ્યમાં લખેલું છે એ કંઈ સામાન્ય નથી. અનેકાનેક શિબિરો આપણા એક એક હરિભક્ત લાખો રૂપિયા ખર્ચીને કરાવે છે, અને ખરેખર જેણે જેણે શિબિર કરાવી છે ને એને પૂજ્ય કે શિબિર કરાવવાનું તમને કંઈ ફળ અનુભવવાનું, એ લોકો કહેશે. એ મારે નથી કહું, બહુ લોકોએ એકલાએ શિબિર કરાવી છે અને એને તમે પૂછજો કે આ શિબિરથી તમને શું ફાયદો થયો, તમે શિબિર કરાવી એટલે. પહેલી વાત તો એ છે કે ભગવાન એટલા બધા મોટા છે, એટલા બધા મોટા છે કે એની કિંમત દઈ શકીએ એવી કોઈ વસ્તુ જ નથી. એની કિંમત દઈ શકીએ એવી કોઈ વસ્તુ જ નથી. માની લો કે આપણે બજારમાં કાંઈક વસ્તુ ખરીદવા ગયા, આપણે એ વસ્તુ લઈએ તો આપણને એટલી ખબર પડે કે એ વસ્તુની જે કિંમત હોય એના કરતાં વધારે કિંમત ચૂકવીએ તો એ વસ્તુ મળે. આપણે જે કિંમત ચૂકવીએ એ કિંમતથી એ વસ્તુ ન્યૂન કિંમતની હોય તો જ ઓલો કમાય ને. આપણે 100 રૂપિયા એને આપીએ તો એની પાસે એ વસ્તુ 90 રૂપિયાની હોય કે 25 રૂપિયાની હોય, કેટલા કમાય છે એના ઉપર આધાર. આપણી કિંમત કરતાં એ વસ્તુ ઓછી કિંમતની હોય તો જ આપણને તે મળે, રાઈટ? હવે આપણી પાસે ભગવાન કરતાં વધારે કિંમત કોઈ પણ વસ્તુ ખરી કિંમતવાળી નહીં ને, કે જેથી આપણે ભગવાનને ખરીદી શકીએ? ન થાય. અનંત કોટી બ્રહ્માંડો, જે કાંઈ જીવાત્માઓ, દેવતાઓ, ઋષિમુનિઓ, બધા ધામો બધું એક બાજુ રાખીએ અને એક બાજુ ભગવાનને રાખીએ, ભગવાન આખા તો ન ખરીદાય, આ બધું આપવા છતાંય એક રૂમાડાની અણી ન ખરીદાય. શું કીધું? ભગવાનના એક રોમની અણી પણ ન ખરીદી શકાય. આ તો વસ્તુ પદાર્થની વાત કરી. હવે બીજી વાત કરું છું, ગમે એટલા ચાંદ્રાયણ, ગમે એટલા ઉપવાસ, ગમે એટલા આપણા જપ તપ વ્રત સાધનો ગમે એટલા કર્યા હોય તોય ભગવાનના એક રોમની અણી આપણાથી એ ચૂકવે મેળવી શકાય એમ નથી, એટલા કિંમતી પરમાત્મા છે. માટે ભગવાન કોઈ સાધનથી કે કોઈ વસ્તુ પદાર્થથી મળે એમ નથી. હવે સવાલ ઊભો થયો કે એ પરમાત્મા કેમ મળે, તો એક વાત ધ્યાનમાં લ્યો. ભગવાનને મેળવવાની જે બાબત છે તે જેમ આપણે સાંસારિક વસ્તુ પદાર્થ મેળવીએ ને એમ એ મેળવી શકવાની રીત નથી, એમ ભગવાન મેળવાય એવી કોઈ પદ્ધતિ નથી. જે વસ્તુ આપણાથી દૂર હોય, આપણી પાસે ન હોય, એને મેળવવાની હોય. સાંસારિક વસ્તુ એવી છે કે જે આપણાથી દૂર હોય, આપણી પાસે ન હોય તો આપણે એને મેળવીએ. તમને સવાલ એ પૂછું છું, ભગવાન તમારી પાસે નથી, ભગવાન તમારાથી શું દૂર છે, શું માનો છો તમે? અચ્છા એ બતાવો કે ભગવાન વિનાનું શું છે? મને એ તો કહો. આ લોનમાં ભગવાન ખરા? આ મંડપમાં? આ લાઈટમાં ખરા? ક્યાં ભગવાન નથી? ભગવાન વિનાનું શું છે કહો, પરમાણુથી માંડીને બ્રહ્માંડોના બ્રહ્માંડ બધામાં ભગવાન બેઠા છે કે નહીં અંતર્યામી અન્વય સ્વરૂપમાં? જેવા ધામમાં છે એવા જ બેઠા છો. હવે આપણે એમ કહીએ છીએ કે એને મેળવવા છે, ઈ વળી શું? ન હોય એને પ્રાપ્ત કરવાનું હોય. હા તો છે જ. હે અરે મેરે ભાઈ, ભગવાન અપ્રાપ્તની પ્રાપ્તિ નથી કહેતા, જે નથી એને મેળવવાની ચીજ નથી, પરંતુ નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિ છે. ભગવાન તો નિત્ય છે, આપણી સાથે છે, નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિ છે. તો એ ભગવાન કેમ મળે? તો ડાયા સંતોએ કહ્યું કે વિવેક અને ભાવથી ભગવાન મળે છે. વિવેક અને ભાવથી. વિવેક કહેતા હું શરીર નથી, હું આત્મા છું અને હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આટલો વિવેક કહેવાય. ફરીવાર વિવેકની વ્યાખ્યા કરું છું. હું આ શરીર નથી, હું આત્મા છું અને હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આને કહેવાય વિવેક. આટલો વિવેક પહેલાં શીખીએ. અને પછી ભાવ કહેતા ભગવાનમાં પ્રેમ થાય, એ પ્રેમને લઈને પરમાત્મા મળે છે. બાકી સાધનોથી ભગવાન મળે નહીં. આપણે બધાય લગભગ ભગવાનને મેળવવા માટે સાધનો ઉપર જોર બહુ મારતા હોઈએ છીએ, પરંતુ પરમાત્મા સાધનથી પ્રાપ્ત નથી, વિવેક અને ભાવથી પ્રાપ્ત છે. આપણે ભગવાનના ભક્ત છીએ એટલે ભગવાનને રાજી કરવા, ભગવાનની આજ્ઞા પાળીએ, ભગવાનની આજ્ઞા પાળીએ એ જ આપણું સાધન. પરમાત્માએ કહ્યું એટલે આપણે માનવું જોઈએ. કેમ જે આપણે એમના છીએ, એમના દાસ છીએ, એટલે એમનું ન માનીએ તો આપણું દાસત્વ ખંડિત થાય. માટે ભગવાનનું આપણે માનવું જોઈએ, ન માનીએ તો દાસપણું રહે નહીં. આ આપણું દાસત્વ વર્ષ છે પૂરું થવામાં. જો ભગવાનની આજ્ઞા આપણે ન માનીએ તો એમના દાસ ન કહેવાઈએ, આપણે વિવેક ચૂકી ગયા. વિવેક રાખીએ અને ભગવાનમાં અતિ પ્રેમ કરીએ. બોલો. આ સિવાય ભગવાનને મેળવવાનું બીજું કોઈ મહત્તમ સાધન નથી. માટે આપણે બધાય જે અહીં બેઠા છીએ તેમને ભગવાન શ્રી હરિ પાસે ભગવાનના સ્વરૂપમાં અખંડ સેવામાં રહેવું છે. તો આ શરીરમાં જે આપણને હેત છે અને જે આપણને ભાવ છે એ બધું કાઢવું પડશે. જે મમતા છે એ કાઢવી પડશે. કેમ જે ભગવાનને આત્મા મળી શકે છે, માયિક શરીર નહીં. આપણે આત્મા તો આપણને માનવા જ પડશે અને પછી જ ભગવાન પાસે આપણાથી રહેવાશે, જવાશે, એમનો અનુભવ થશે. બીજી વાત એક એવી છે કે સંસાર સંબંધી વસ્તુ કંઈક મેળવવી હોય તો એમાં વાલ લાગે, સમય લાગે. અહીંથી અમેરિકા જવું હોય, લંડન જવું હોય તો અમુક સમય થાય જ, પણ અક્ષરધામમાં જવું હોય તો એક સેકન્ડ ન થાય. જેવી વૃત્તિ પાછી વળે એટલે સીધું ધામ તમે જ્યાં બેઠા છો ત્યાં ત્યાં દેખાય. મહારાજ સમાધિ કરાવતા આંખનું મટકું મારે એના લાખમાં ભાગમાં અક્ષરધામમાં જીવ જઈ આવતો અને લાખો વર્ષ રહી આવતો. આવી શ્રીજી મહારાજના જ્ઞાનની અદ્ભુત છટા આપણા ગ્રંથમાં લખાણી છે. એક ક્ષણમાં ભગવાન સાથે જીવ જોડાતા અને એક ક્ષણ જ ભગવાન સાથે એને સ્થિતિ થઈ હોય તો મેં હજારો વર્ષ સુધી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ ભોગ્યું એવો એને અહેસાસ થતો હતો. આ જ્ઞાન આ ટાઈપનું છે. માયિક જ્ઞાન અને ભગવાન સંબંધી જ્ઞાનમાં બહુ ફરક છે. માયિક સુખ અને ભગવાન સંબંધી સુખમાં બહુ ફરક છે. માયિક વસ્તુ પદાર્થની પ્રાપ્તિ અને ભગવાનની પ્રાપ્તિ બેમાં બહુ ફરક છે. માયિક વસ્તુ મેળવવામાં વાલ લાગે, પણ ભગવાનને પ્રાપ્ત કરવામાં સમય નથી લાગતો, વાર નથી લાગતી. કેમ છે? એ તો પ્રાપ્ત જ છે ને. શિક્ષાપત્રીમાં શું લખ્યું? જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ જીવને વિશે ભગવાન રહ્યા છે. જીવવત જીવે અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ. એ તો આપણી હારે જ બેઠા છે. બોલો, દૂર હોય તો તમારે વાલ લાગે. ભગવાન અણુ દૂર તો નથી, દૂર કોઈએ કહ્યા નથી ડાયા માણસોએ, તો એને પ્રાપ્ત કરવામાં વાર ક્યાંથી લાગે? તો તમે કહેશો વાર ન લાગે એમ કહો છો, તો આજ દિન સુધી વાર લાગી છે એનું હું? હે ભાઈ, વાર લાગી એનું હું કહું છું. આપણે લોકો ભગવાનને પામમાં ક્યારેય ખરેખરા તડપડીને ઈચ્છ્યા નથી. તડપડીને જે ઈચ્છા થવી જોઈએ ને એ ઈચ્છા નથી થઈ, એમાં વાર લાગીશ, બીજું કંઈ જ નથી. જો આપણે સંસારને જોવા ઈચ્છું તો ભગવાન વચમાં આડા નહીં આવે, સંસારનો અનુભવ રહેવા જ દેશે. દેહનો, સગા સંબંધીનો, વિષયનો, ઘર બહારનો અનુભવ આપણને એમનામ રહેવાનો જ. કેમ જે આપણે એ જોઈએ છીએ ને એ જોવું છે, એટલે ભગવાન આડા આવવાના નહીં. અને સંસાર જ દેખાશે, અનુભવાશે, ભટકાશે, મળશે. પણ જો ભગવાન જ જોવા હોય તો દેહ દુનિયા દેખાતા બંધ થઈ જશે, ભાન ભૂલાઈ જશે અને અખંડ ભગવાન અનુભવાશે. તે પણ વાત વચનામૃતમાં લખી છે. નક્કી કરવું જોઈએ આપણે, સંસારને દેખવો છે કે નથી દેખવો, સંસાર પાસેથી આપણે કાંઈ લેવું છે કે નથી લેવું. બોલો, એ નક્કી કરવાનું છે. જો આપણે નક્કી કરીએ કે મારે દેહને દુનિયા જોવી નથી ને અનુભવવી નથી ને જાણવી નથી, મારે તો માત્ર મહારાજને જ અનુભવવા છે, એનું જ સુખ માણવું છે, એના જ દર્શન કરવા છે, એને જ દેખવા છે, બીજું કાંઈ મન ના અનુભવાશો, ના દેખાશો, એવી જો અંદરથી ભૂખ ખરેખરી જાગે તો ભગવાનને પ્રાપ્ત કરવામાં જરાય વાર લાગતી નથી. આપણે તો ભગવાન મેળવવા છે, આપણે સંસાર જોવો નથી, સંસાર પાસેથી કાંઈ લેવું પણ નથી, તેની સાથે રાગ પણ નથી કરવો અને તેની સાથે દ્વેષ પણ નથી કરવો. આપણે તો કેવળ ભગવાનથી પ્રયોજન રાખવું છે. સાંભળ્યો? કોનાથી? હા, જો ખરેખરી ભૂખ લાગે તો ભગવાન અત્યારે ને ત્યારે મને ને તમને બધાને દેખાઈ જાય. ભગવાનને પામવામાં ભવિષ્ય નથી, ભડભડતી ભૂખની જરૂર છે. ભવિષ્યની જરૂર નથી કે 2 વર્ષ પછી, 5 વર્ષ પછી ભગવાનના મને દર્શન થશે એમ. ભવિષ્ય આપણે પોતે મનમાં માની લીધું છે, એમાં ભવિષ્યને માનવાની કે એમ હૃદયમાં રાખવાની કોઈ જરૂર જ નથી. ભગવાન તો આ જ ક્ષણે મળે, અત્યારે જ મળે. ભગવાનને મેળવવામાં ભવિષ્ય નથી. પણ ભવિષ્ય ક્યાં છે ખબર છે? આપણી ભાવનામાં ભવિષ્ય છે, આપણા માથામાં ભવિષ્ય છે. આપણે એવું માનીને બેસી ગયા છીએ કે ભગવાન એમ થોડા આજને જ મળે, અત્યારે અત્યારે થોડા મળે, હું બહુ તપ કરીશ, બહુ વ્રત કરીશ, આટલું આમ કરીશ, પછી આટલા વર્ષે ભગવાન મને મળે, કાંઈ એમનામ થોડા મળે. એવું આપણે નક્કી કરી નાખીશું. ભગવાનને તો અત્યારે જ મળવું છે, પણ આપણે બહુ લાંબુ નાડી દીધું છે એટલે ભગવાન આવતા નથી. ભગવાન અત્યારે જ મળવા માગે, મળે, પણ આપણે શું નક્કી કર્યું છે? અત્યારે ન મળે ભગવાન. હવના મગજમાં એવું છે, એમ થોડા અત્યારે અત્યારે મળે, ન જ મળે. આપણે જ નક્કી કરી નાખ્યું ન મળે એટલે ક્યાંથી મળે? અને ભગવાનને એમ થાય કે આની માન્યતાને મારે શું કામ તોડવી જોઈએ. એણે નક્કી કર્યું છે કે આટલા તપ કરીશ, આટલા જપ કરીશ, આટલું આમ કરીશ, આટલું આમ કરીશ, આટલું દાન કરીશ, આટલું આમ કરીશ, પછી ભગવાન મને મળશે, ધારું 25 મળશે, હવે તો એટલું કરી 25 મળશે. કા ત્યાં નક્કી કર્યું તારી મેળે, હવે ભગવાન હું કામ કઈ ગોટાળો કરે. બાકી જો ખરેખરી અંદરથી ભગવાનની ભૂખ પેદા થઈ જાય તો આજ ક્ષણે ભગવાન મળી જાય છે. જરૂર છે માત્ર ઉત્કષ્ટ અભિલાષાની. શેની જરૂર છે? ઉત્કષ્ટ અભિલાષા. ખરેખરી અંદરથી ભગવાનને જોવાની, અડવાની, એને ભેટવાની, એ મય થઈ જવાની, ભીતરથી બળબડતી ભૂખની જરૂર છે. ભગવાન મેળવતા એ ક્ષણની વાર નથી, પણ આવી ભગવાનની ભૂખ મેળવતા કદાચ જન્મ હોયા જાય. આમ વાત છે. બોલો, આપણે બધા એમ રોઈએ છીએ ને કે મને ભગવાન મળતા નથી, એ ખોટું રોઈએ છીએ. આપણે એમ રોવાની જરૂર છે કે ભગવાન વિના મારે જીવાય છે, એ મારે બહુ મોટું દુઃખ છે. મને ભગવાનની ભૂખ નથી, એ બહુ મોટું દુઃખ છે. દુઃખ શેનું માનવું જોઈએ? ભગવાન નથી મળતા એનું નહીં, ભગવાન વિના આનંદમાં રહેવાય છે એનું. હે, આરામથી ઊંઘ આવે છે, બધું ભાવે છે. બોલો, એનું દુઃખ થવું જોઈએ ને? આપણે એનું દુઃખ નથી, અને ઊંધું ઊંધું રોઈ છીએ કે ભગવાન મળ્યા નહીં. ભગવાનને મળતા વાર નથી, ભગવાનની ખરેખરી ઈચ્છા મળતા બહુ વાર છે. તે આપણે આપણામાં જોઈએ તો ખબર પડી જાય કે ભગવાનને અને આત્માને અણુ છેટું નથી. ભગવાન તો આપણી સાથે જ છે, સામું જોઈએ જ રહ્યા છે, મળવા તૈયાર જ છે, પણ આપણને હજી દેહમાં બહુ માલ મનાણો છે, દૈહિક સુખમાં માલ મનાણો છે, આ લોકમાં બીજી ત્રીજી વાતમાં બહુ માલ મનાણો છે, ભગવાનમાંથી એવો માલ મનાણો નથી, એવું હજી ભગવાનમાં ચિત્ત તણાતું નથી. ભલા ક્યાંથી ભગવાન મળે? હે ભાઈ, વિચાર કરો. સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરવો અને બીજાઓ આપણી પાસેથી જે ન્યાયયુક્ત ઈચ્છા કરે તેને યથાશક્તિ પૂર્ણ કરવી, આપણે કોઈ પ્રકારની ઈચ્છા ન રાખવી અને બીજાની સેવા કરવી, આ રીતે આપણે રહીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાનની ખરેખરી ભૂખ થાય. અને જો ભડભડતી ભૂખ ઉત્પન્ન થાય તો ભગવાન એક સેકન્ડમાં પ્રાપ્ત થાય. ઓલી વાત તો ઘણી વખત થઈ છે કે એક ડોશીમાં સંઘમાં આવતા હતા અને વડતાલ છેટે રહ્યું અને ડોશીમાંથી રાડ પડી ગઈ કે હે, મારા વિહામાં તું ક્યારે મળીશ? ત્યાં ભગવાનને ત્યાં પ્રગટ થઈ જવું પડ્યું. ભગવાનને એમ થઈ ગયું કે હવે આને વાલ લાગશે તો આ ડોશીનો દેહ પડી જશે, એવી ભગવાનની ખેંચ થઈ, તાણ થઈ અંદરથી. બોલો, ભગવાન હાજર થઈ ગયા. બસ આવી તાણ થાવી એને માટે બહુ સમય જાજો જોઈએ, પણ તાણ થયા પછી ભગવાનને મળવામાં સમય લાગતો જ નથી. વાત આવી છે, પણ આપણે આ વાત સમજીએ તો થાય. એક વાત ધ્યાનમાં લ્યો, આપણે જે જે ક્રિયાઓ કરીએ છીએ ને એ ક્રિયાઓના ત્રણ અર્થ કરું છું. અહીંયા મોટાભાગની આપણી ક્રિયાઓ બીજાને આકર્ષવા માટે હોય છે, હરખું જોશો તો ખબર પડશે. ભજન, ભક્તિ, ધ્યાન, કીર્તન, શુદ્ધ, આ બધું મોટાભાગની આપણી ક્રિયા બીજાને આકર્ષવા માટે હોય છે. અને આપણા મનમાં એમ હોય કે મારે ભગવાન મેળવવા માટે આ બધું કરું છું, પૂજે કરતા હોય, પણ બીજાનું ધ્યાન ખેંચવા માટે જ આપણે બધું કરતા હોઈએ છીએ, ગમે એનું ખેંચવા કરતા હશું. બોલો. હા, હવે પછીની વાત, કદાચ માની લો કે કોઈ બીજાને ખેંચવા માટે નહીં કરતા હોઈએ તો ભગવાનને આકર્ષવા માટે ક્રિયા કરતા હશું. ભગવાનને આકર્ષવા માટે કે ભગવાન મારી હામું જોવે હું કાંઈક કરું તો દણો. પરંતુ ત્રીજી વાત, ભગવાનમાં આકર્ષણ થઈ ગયું છે એટલે કરીએ છીએ ખરા? ક્યાં ક્રિયા કરીએ છીએ જગતને આપણામાં ખેંચવા, અને ક્યાં ક્રિયા કરીએ છીએ ભગવાનને આપણામાં ખેંચવા. પણ ભગવાનમાં આપણે તણાઈ ગયા છીએ, ખેંચાઈ ગયા છીએ, આકર્ષાઈ ગયા છીએ, એટલે જ બધું આપણે કરીએ છીએ એવું ખરું? વાત આમ છે, જોવો જોઈએ આપણી આખો દિવસની બધી જ ક્રિયાઓ આ ત્રણ હેતુમાંથી કયા હેતુમાંથી થાય છે. બીજાને આકર્ષવા, ભગવાનને આકર્ષવા, કે ભગવાનમાં આપણને આકર્ષણ થઈ ગયું છે એટલે બધું આ થાય છે? આ વિચારવા જેવું છે. ખરું તો એ છે કે ભગવાનનો મહિમા સાંભળીને ભગવાનમાં બહુ હેત થઈ જાય, ને ભગવાન વિના રહેવાય નહીં, ભગવાનની સેવા કર્યા વગર રહેવાય નહીં, કથા કીર્તન ભજન સત્સંગ દાન પુણ્ય કર્યા વગર રહેવાય નહીં, ભગવાનના મહિમાને લઈને બધું ઓટોમેટિક થયા જ કરે, ત્યારે આપણામાં ભગતપણું આવ્યું કહેવાય. બોલો, ત્રીજા સ્ટેપે આપણે છીએ ખરા? વાત એમ છે, છેલ્લી વાત એ છે, જે છે તેની સ્મૃતિ કેમ નહીં? આ એક પ્રશ્ન છે નાનો એવો, જે છે તેની સ્મૃતિ કેમ નહીં, જે નથી એની સ્મૃતિ સતત કેમ રહ્યા કરે છે? ફરીવાર પ્રશ્ન કરું છું કે આપણે જે કાંઈ જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, એમાં ભગવાન છે કે નહીં? હા કે ના? છે ને? એની સ્મૃતિ છે? ફરીવાર બે પ્રશ્ન પૂછું. આપણે જે કાંઈ આખો દિવસ જોઈએ છીએ, જેના કોન્ટેક્ટમાં આવીએ છીએ, એ બધામાં, આપણામાં ને બીજામાં, પદાર્થમાં, માણસોમાં, પશુમાં ભગવાન છે કે નહીં? છે ને? એની સ્મૃતિ છે આપણને? જોઈ ને તમે, ભગવાન છે પણ સ્મૃતિ નથી. એક બીજું એક્ઝામ્પલ દઉં. એક બે દી પહેલા મેં સંતોને કહ્યું હતું, મારી પાસે એક બે હતા ને, એને મેં કહ્યું આ રૂમ છે, રૂમમાં આ બાજુ ખૂણામાં તકિયો પડ્યો છે, તો આપણે તકિયા સામું જોઈએ ત્યારે આપણને તકિયો દેખાય ને એની સ્મૃતિ થાય. આમ મોઢું આપણું ફરી જાય, તકિયો ન દેખાય અને આ ખુરશી ટેબલ દેખાય, તો આપણને ખુરશી ટેબલની સ્મૃતિ થાય અને તકિયાની સ્મૃતિ જતી રહે. બરાબર છે? પણ રૂમમાં તો તકિયો છે ને, રૂમમાં ખુરશી ટેબલ છે, બધું રૂમમાં જ છે, પરંતુ તકિયા સામું જોઈએ તો ટેબલ ખુરશી ન સાંભળે, ભૂલી જવાય, ન સ્મૃતિ રહે, અને ટેબલ ખુરશી સામું આમ નજર કરીએ તો તકિયો ભૂલાઈ જાય, એવું થાય. ભૌતિક પદાર્થમાં એવું થવું સંભવ છે, કેમ? જે તકિયો છે ત્યાં ટેબલ ખુરશી નથી અને ટેબલ ખુરશી છે ત્યાં તકિયો નથી, રાઈટ? માટે તકિયો જોઈએ ત્યાં ટેબલ ખુરશી ભૂલાય, ટેબલ ખુરશી જોઈએ ત્યાં તકિયો ભૂલાઈ જાય. પરંતુ ભગવાનની બાબતમાં એવું નથી, તકિયો છે ત્યાંય ભગવાન છે અને ટેબલ ખુરશી છે ત્યાંય ભગવાન છે. એ ભગવાનની સ્મૃતિ કેમ નહીં? કેવળ તકિયાની જ કેમ? કેવળ ટેબલ ખુરશીની જ કેમ? નોટોનું બંડલ પડ્યું એમાં ભગવાન ખરા કે નહીં? એ નોટોનું બંડલ હાથમાં લઈએ ત્યારે ભગવાનમાં સ્મૃતિ રહેશે એ નહીં? તમે ભગવાન નથી? સોનાનો ઢગલો હોય, ચાંદીનો ઢગલો હોય, અથવા સોનાના હાર ઘરેણા તમારી પાસે, હીરા માણેક સોનું ચાંદી જે કાંઈ તમારી પાસે મિલકત હોય, ઘરાણું, એને જોઈએ ત્યારે ભગવાન સાંભળે ન સાંભળે? હોનું સાંભળે, હોનું હાથમાં આવે એટલે, હોનાના હાર હાથમાં આવે એટલે હોનું સાંભળે. પછી પુરુષ જ્યારે સ્ત્રી પાસે જાય, સ્ત્રીને જોવે ત્યારે એમાં ભગવાન નથી સાંભળે? ને સ્ત્રી જ્યારે પુરુષ સામું જોવે, પુરુષ પાસે જાય, એનો સ્પર્શ કરે, તો પુરુષમાં ભગવાન નથી? એ વખતે સ્ત્રીને ભગવાનની સ્મૃતિ રહે ન રહે? છોકરો તેડે છોકરું, પોતાનું બાળક તેડે એ બાળકમાં ભગવાન ખરા કે નહીં? પણ સ્મૃતિ કોની રહે? બાળકની. અને ભગવાનની નથી રહેતી. શું બાળકમાં ભગવાન નથી? મારો સવાલ એ છે કે જે છે એની સ્મૃતિ કેમ નહીં? ભગવાન છે, બધામાં છે, છતાં એની સ્મૃતિ કેમ નથી આપણને? તેની સ્મૃતિ રહે છે, તેમાં જે બેઠા છે એની સ્મૃતિ નથી રહેતી. બીજી એક વાત કરું, આ શરીર છે એમાં આપણે આત્મા છીએ, છીએ કે નહીં? શરીરની સ્મૃતિ છે, આત્માની છે? આત્માને લઈને શરીર છે, શરીરને લઈને આત્મા નથી. છતાં શરીરની સતત સ્મૃતિ છે, જેને લઈને શરીર છે એવા આત્માની સ્મૃતિ નથી. ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી. એવી ડરતા કે એ વિચાર કરીને જ્ઞાન પક્વ કર્યું જ નથી. એ જ રીતે આત્મામાં પરમાત્મા છે, પરમાત્માને લઈને આત્મા છે, શરીર છે, તો પણ પરમાત્માની સ્મૃતિ આપણને નથી. દેહની દુનિયાની સ્મૃતિ સતત રહે છે. આનાથી બીજી મોટી ભૂલ શું હોઈ શકે? અહીં જેટલા સંતો હરિભક્તો બેઠા છે એ બધામાં સાક્ષાત મૂર્તિમાન પ્રગટ પ્રમાણ હાલતા ચાલતા ક્રિયા કરતા પરમાત્મા બેઠા છે. તોય આપણને સંતો ભક્તોની સ્મૃતિ રહેશે, એમાં બેઠેલા ભગવાનની સ્મૃતિ નહીં રહે. જોજો, એમાં ભગવાન છે એમ ભાવ નહીં રહે. એ છે ત્યાંથી અટકી જાય. કેટલાકને શરીરે અટકે, કેટલાકને આત્માએ અટકે, અને કોક એવા હોય કે એની દ્રષ્ટિ ભગવાન સુધી જાય અને એમાં ભગવાન બેઠા છે એવો ભાવ થાય. સર્વમાં ભગવાન સતત રહ્યા છે. કોઈથી પરમાત્મા અણુએ દૂર હતા નહીં, છે નહીં, હશે નહીં. પણ આપણે આ વાતને યાદ કરીને અખંડ એવો અભ્યાસ નથી કરતા એટલે ભગવાનની સ્મૃતિ રહેતી નથી. અને દેહની ને બ્રહ્માંડની સ્મૃતિ સતત થયા કરે છે, રહ્યા કરે છે, એટલે આપણો જીવ ભગવાનમાં જોડાતો નથી. જો ભગવાન બધામાં જોયા કરીએ, કોઈ વસ્તુ ભગવાન રહિત ન જોઈએ, બધાને ભગવાન સહિત જ જોઈએ, તો ભગવાનને પામતા જાજી વાર લાગે નહીં. ભગવાનનો સાક્ષાત્કાર થતા જાજી વાર લાગે નહીં. પણ ભગવાન વિનાનું એકલું જોઈએ છીએ ને, અને ભગવાન હાવ છે જ નહીં, ભૂલી જઈએ છીએ, એટલે ભગવાનનો સંબંધ નથી રહેતો, ભગવાનનું ચિંતન નથી રહેતું, એટલે આપણે ભગવાનને પામી શકતા નથી. ભગવાનની અને આપણી વચ્ચે આડો સંસાર આવે છે, અને કે પિંડ બ્રહ્માંડ આવી જાય છે અને એ જ દેખાય છે અને એના જ વિચારો રહે છે. એમાં ભગવાન હોવા છતાં ભગવાનની સ્મૃતિ તક નથી રહેતું, સ્મૃતિ એ નથી રહેતી. આ મોટી ભૂલ છે. માટે વાલા ભક્તો, આજનું આટલું ચિંતન ઘણું, અખંડ ભગવાનની સ્મૃતિ આપણે રાખીએ, અખંડ ભગવાન સંભાળીએ, ભગવાન ભૂલીએ નહીં, એ જ આપણી શિબિરનો ઉદ્દેશ છે. બધા સાવધાન થઈને એ પરાયણ રહેજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.